నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయాణం నమో లోయే సోపస్సాహనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
આચાર્ય ભગવાન અજ્ઞાનીના યોગ અને ઉપયોગને પરદ્રવ્ય સ્વરૂપ કર્મના નિમિત્ત કરતા પણ બતાવવા માગે છે કે અજ્ઞાનીનો ત્રિકાળી આત્મા કરતા નથી તેમ કહેવાનો આશય છે. એમ બતાવવા માગે છે કે યોગ અને ઉપયોગ અજ્ઞાનીનો જ્યારે એક અંશ એમાં નિમિત્ત કરતા છે ત્યારે ત્રિકાળી અંશ શુદ્ધાત્મા બિલકુલ નિમિત્ત કરતા નથી. કર્તાપણું આત્માના વિશે છે જ નહીં. જાણનાર તત્વમાં કર્તાપણું દાખલ કરવું એ આત્માની પ્રાપ્તિ માટે મુશ્કેલ છે. આત્મા કેવળ જાણનાર, બસ કેવળ જાણનાર ઉપર વજન આપ્યા પછી એ કોનો જાણનાર છે એટલું કરી લેવા જેવું છે. બાકી ક્યાંય એનાથી આગળ જવા જેવું નથી. આગળ કેવળ જાણનાર છે આત્મા. જાણનાર છે તો કોનો જાણનાર છે કે સ્વનો. એમાં કાર્યસિદ્ધિ થઈ જાય છે. ઉપાદાન કરતા નથી ને નિમિત્ત કરતા નથી. ખૂબી તો એ છે કે અભવીનો આત્મા એનો યોગ અને ઉપયોગ અહંકારથી ભરેલો કે હું કરું, એ કરું એવો અભિપ્રાયવાળો જીવ પણ એનો શુદ્ધાત્મા જ્ઞાયક ભાવ નિમિત્ત નથી, યોગ અને ઉપયોગ નિમિત્ત છે. એટલે યોગ અને ઉપયોગથી ભગવાન આત્મા ભિન્ન છે એમ સિદ્ધ થઈ ગયું. જો યોગ અને ઉપયોગ અને આત્મા એક હોય તો યોગ અને ઉપયોગ નિમિત્ત થતાં આત્મા નિમિત્ત થઈ જાય. પણ આત્મા તો નિમિત્ત ત્રણ કાળમાં થતો નથી. માટે યોગ અને ઉપયોગથી ભગવાન આત્મા ત્રણેય કાળ નિરાવો છે. ભવિનો આત્મા હો કે અભિનો આત્મા, જ્યાં આત્મા કહ્યું ત્યાં એ ઉપાદાન કરતા કે નિમિત્ત કરતા છે એ તો જાણક તત્વ છે. જાણનાર 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 કરનાર નથી. યોગ ઉપયોગનો પણ કદાચિત કરતા છે એમ લખ્યું છે, કથનચિત લખ્યું નથી. સ્વભાવને ભૂલે અને પરનો હું કરનાર છું એમ મિથ્યા અભિપ્રાયમાં માને, અહંકાર કરે તો એ સમયે અનિત્ય યોગ ઉપયોગ એનું નિમિત્ત કરતા છે. કથનચિત નથી. કથનચિત તો કાયમી થઈ જાય. કદાચિત તો અનિત્ય. હા, કોઈ વખતે. સમજાણું સારું બેન? એ નિમિત્તપણું પણ કોઈ વખતે છે, કથનચિત નથી. કથનચિત કરતા પણ હું તો પર્યાય કાયમ માટે અજ્ઞાન દે અને નિમિત્ત કરતા થયા કરે. કદાચિત એટલે કોઈ વખતે. સ્વભાવને ભૂલે જ્યારે અભિમાન કરે કુંભાર કે હું આને કરું છું, તો એક સમય પૂરતો અનિત્ય યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા થાય છે, ત્યારે ભગવાન આત્મા નિમિત્ત કરતા થતો નથી. એ નિમિત્ત કરતા નથી એ બતાવવા માટેનું કથન છે 16 નંબરની ગાથામાં. પણ તો આત્મા નિમિત્ત કરતા નથી એમ સીધું લખી નાખો તો શું વાંધો? એ પ્રશ્ન તો થાય ને કે કેવું તો છેવટે છે ને કે આત્મા નિમિત્ત કરતા નથી, તો પછી આટલું લાંબુ લાંબુ શું કામ લખ્યું? કે એનું અજ્ઞાન ટાળવા માટે એ નિષેધ કર્યો કે યોગ ઉપયોગ નિમિત્ત કરતા હોય આત્મા કરતા નથી. ભેદ જ્ઞાન કરાયું બે વચ્ચે. બીજો પ્રશ્ન, વિભાવ ભાવ તારામાં નથી એમ કેમ કહેવું પડ્યું? એમ કેવું પડ્યું કે મારામાં છે એવા દીવને એમ કેવું પડ્યું? એમ કેવું પડ્યું કે રાગ તારામાં નથી એમ કેમ કહે છે જ્ઞાનીઓ? એમ શા માટે કહે છે? કેમ કે એનામાં તો નથી, નથી છતાં તારામાં નથી એમ કેમ કેવું પડ્યું જ્ઞાનીને? કેમ કેવું પડ્યું કે ઓલો માને છે કે મારામાં છે એટલે કેવું પડ્યું? સમજાય છે પ્રશ્ન કરનારનો પ્રશ્ન? પ્રશ્ન એવો છે કે જો આત્મામાં રાગ નથી એમ જ્ઞાની જાણે છે, સામોજી ભલે અજ્ઞાની છે એના આત્મામાં રાગ નથી એમ જ્ઞાની તો જાણે છે. એ તો જ્ઞાયક ને ભગવાન કહે છે બધાને, ભગવાનમાં રાગ હોય ન હોય એ ભગવાન પણ એ જાણે છે બધાને. અને પાછું એને એમ કહે છે કે તારામાં રાગ એમ કેમ કેવું પડ્યું? કેમ કે એ માને છે કે મારામાં રાગ છે માટે કેવું પડ્યું? એ પ્રશ્નમાં લંબાવીને વાત કરે છે કે ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ છે એમ સમજતા તે ભાવ તારામાં નથી, તે નથી, તે નથી આવી જતું. હવે એમ સમજે તો મારામાં નથી આવી જાય છે, પણ એ સમજતો નથી એટલે કેવું પડે કે તારામાં પોતામાં થાપીને બેઠો છે એટલે એને કહે છે કે તારામાં રાગ નથી, તું તો જ્ઞાનમય છો. ઘીના ઘડા જેવું કથન છે, ભગવાન આત્મા તો જ્ઞાનમય છે, તારામાં રાગ નથી. એ રાગ નથી એમ જ્યારે એ જે જાણશે ત્યારે એનામાં રાગ નથી એમ એ જાણશે, અત્યારે નથી જાણતો. શું કહ્યું? અત્યારે કેવું પડે છે કે તારા મહારાજ ના છે, કેમ કે એ એમ માની બેઠો છે કે મારા મહારાજ થાય છે, બરાબર. હવે જો એ જ્ઞાનીના વચનને અપનાવે કે જ્ઞાની કહે છે કે તારા મહારાજ નથી તું તો જ્ઞાનમય છો, હવે એ વચનને અપનાવી લઈએ અને અનુભવ કરે તો મારા મહારાજ નથી એમ એને ભાષા વગર શું નથી. અનુભવ વિના રાગ મારામાં નથી એમ એને ભાસતું જ નથી, રાગને થાપીને બેઠો નિરાંતે. રાગ તો આત્મામાં થાય કે દિવાલમાં થોડું થાય. ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ છે એમ સમજતા એટલે અનુભવતા તે ભાવ તારામાં નથી, તે નથી આવી જતું, આવી જાય છે પોતે સમજે તો આવી જાય, મારામાં નથી. હવે સમજતો નથી માટે કહે છે કે તારામાં રાગ નથી. ઓલું રાગને થાપીને બેઠો છે મારામાં છે મારામાં છે મારામાં છે મારામાં છે, તારો આત્મા રાગથી ભિન્ન છે, ભાવકર્મથી રહિત છે, દ્રવ્ય કર્મથી રહિત છે, લોકર્મથી રહિત છે. હવે રહિત છે ને રહિત છે શું કામ સમજાવો છો? એ માને છે એટલે કેવું પડે છે? ત્રીજો પ્રશ્ન, શુદ્ધ નહીં નો વિષય છે ખરો, તેમ સાંભળ્યું હોતો સાંભળતી વખતે માનસિક જ્ઞાનમાં હકાર નહીં આવતો હોય એ તો એ જાણે, એને હકાર આવે છે કે નથી આવતો એનો જવાબ પણ દે. નિશ્ચય નહીં નો વિષય સાંભળે છે ત્યારે પ્રશ્નકાર એમ પ્રશ્ન કરે છે કે શુદ્ધનીનો વિષય છે ખરો, તેમ સાંભળ્યું હોય તો સાંભળતી વખતે માનસિક જ્ઞાનમાં હકાર નહીં આવતો હોય એ આવે છે કે નથી આવતો તો એ તો એ જાણે, બીજો કોણ કહી શકે? હકાર આવે તો એનું કામ થાય, હકાર ના આવે તો એ જાણે. તથા હકાર આવવાનું કારણ કોને કહી શકાય? હકાર એને આવે એ જાણી શકે બસ. હકાર જેને આવે શુદ્ધ નહીંથી, શુદ્ધ આત્મા મારો છે, હું નાયક જાણનાર છું, કરનાર નથી એમ જેને હકાર આવી જાણી શકે, સ્વીકાર થવો જોઈએ. એ તો એની વાત છે પોતાની, બીજો કોઈ કહી શકે નહીં એને હકાર આવ્યો કે ના આવ્યો. એ જ્ઞાનીનું કામ નથી, જ્ઞાની તો ઉપદેશ આપીને ખસી જાય, એનું સ્વરૂપ બતાવીને ખસી જાય બસ. હવે એ સ્વરૂપને કોઈને હકાર આવે ને કોઈને ના આવે તો યોગ્યતા પ્રમાણે છે. ત્રણ પ્રશ્ન થયા. ચોથો, પારણામિક ભાવમાં જીવત્વ શક્તિ છુપાયેલી છે કે પ્રગટ છે શું માની શકાય, કેમ માનવું, એમ કેમ માનવું? પારિણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણ ભેદ છે. એમાં ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવ છે, એ પર્યાયની યોગ્યતાના છે, ગુણ નથી, એ પર્યાયની યોગ્યતા છે. કોઈ જીવ પામવાની યોગ્યતાવાળો છે અને કોઈ જીવ પામવાની યોગ્યતાવાળો નથી, એના યોગ્યતાના ધર્મો છે. હવે એક જીવત્વ શબ્દ પહેલો રહ્યો, એ જીવત્વ શક્તિના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વ જેમ પ્રગટ છે, 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે એમ જેમ પ્રગટ છે, એમ શુદ્ધ જીવત્વ શક્તિ પણ પ્રગટ છે વર્તમાન, શક્તિરૂપ નથી. કેમ કે ભેદ જ્ઞાન બે વર્તમાનમાં હોય એમાં થાય. જ્ઞાયક પણ પ્રગટ છે અને ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ છે, અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા પણ પ્રગટ છે. તો પ્રગટ છે કે કેમ દેખાતો નથી, કે તું દેખતો નથી માટે, એ તો પ્રગટ છે, પ્રત્યક્ષ છે આત્મા, નજર અહીંયા નથી પડતી એટલે એને દેખાતો નથી. છુપાયેલી આત્મજ્યોતિ કેમ કહ્યું, છુપાયેલી આત્મજ્યોતિ કેમ કહ્યું? તો પ્રશ્ન તો થાય છે, આપણે પ્રશ્ન કરીએ, છુપાયેલું કેમ કે એની નજર અહીંયા નથી એટલે એની દ્રષ્ટિમાં ઓજલ થઈ ગયો છે માટે છુપાઈ ગયો છે, એની દ્રષ્ટિમાં એને દેખાતો નથી માટે તિરોભૂત થઈ ગયો છે એમ કહેવાય. તિરોભૂત નથી, પ્રગટ જ છે, પર્યાયમાં દેખાતો નથી. આજ કયા હતા પૂજા, દો કે બીચ મેં ભેદ જ્ઞાન હોય, ઘઉં ને કાંકરા બે વચ્ચે ભેદ જ્ઞાન હોય, કાંકરા એ દેખાય ને ઘઉં એ દેખાય, ત્યારે એકમાં હે ને એકમાં ઉપાદેય બુદ્ધિ થાય. ઘઉં ન દેખાય ને કાંકરા દેખાય એમ ન હોય, બે અંશ પ્રગટ છે, જ્ઞાયકે પ્રગટ છે અને રાગે પ્રગટ છે. હા, એનું જ્ઞાન થાય અનુભવના કાળે. હા હા, એ વાત સૂક્ષ્મ હતી જ રાત ફરીથી, હા ના હતી સૂક્ષ્મ બરાબર, અને જલ્દી કહી દીધી હતી, બહુ એનો વિસ્તાર નહોતો કર્યો, એ વાત સાચી છે. જ્યારે દ્રષ્ટિનો વિષય એની પરિપક્વ હદ એની આવે છે, જ્યારે શ્રદ્ધામાં અમુક પ્રકારનું બળ આવી જાય છે કે મારો શુદ્ધાત્મા તો આખા જગતથી તો ભિન્ન છે, વિશ્વથી તો ભિન્ન છે, પણ અંદરનું વિશ્વ જે છે અનેક પ્રકારના પર્યાયોના ભેદ ઉત્પન્ન થાય છે, અનંત ગુણ એની અનંત પર્યાયો પ્રગટ થાય છે, એ અનંત પર્યાયો પ્રગટ થાય છે, એ અંદરનું વિશ્વ છે અનેકપણું, એ પર્યાયોનું અનેકપણું મારા સ્વભાવમાં નથી, નાસ્તિક છે. હું તો ગુણી છું, હું તો જ્ઞાયક છું, રમત પર મારામાં નથી, 14 ગુણ સ્થાન મારામાં નથી. એમ જ્યારે શ્રદ્ધાનું બળ આવે છે ત્યારે પરિણામ પ્રત્યેની સ્વામિત્વ બુદ્ધિ છૂટવા લાગે છે. સ્વામિત્વ બુદ્ધિ છૂટતા કરતા બુદ્ધિ છૂટે છે, કે જે મારાથી ભિન્ન છે માટે હું એનો કરતા નથી, હું એવું વિકલ્પાત્મક ભૂમિકામાં આવું જોઈએ. હા, અને અકર્તાનું જોર આવવું જોઈએ, અકર્તાનું કરતા નથી. હજી મારી વાત પૂરી થઈ નથી, પૂરી થશે પછી પ્રશ્ન નહીં રહે, એમ એને જોર આવવું જોઈએ, અને એ જોર આવતા એને દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવે છે. દ્રવ્યનો નિશ્ચય એટલે સામાન્ય, વિશેષનો જેમાં અભાવ છે એવો સામાન્ય સ્વભાવ મારો છે, એવો સવિકલ્પ દશામાં એને સવિકલ્પ સ્વસંવેદન થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાન પહેલાં પરોક્ષ અનુભૂતિ થાય છે જ્ઞાયકની, એ વખતે આનંદ નથી આવ્યો, હજી અનુભવ નથી થયો, સમજી ગયા, પ્રત્યક્ષ નથી થયો, હમણાં થશે, દાદી વાર નહીં લાગે, સમજી ગયા. એવું સ્વસંવેદન પોતાના જ્ઞાનથી પોતાના આત્માને પરોક્ષ પણ જાણી લે છે. હવે એ જે દ્રષ્ટિનો વિષય આવ્યો એનો એમાં બળ આવ્યું, દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિનું બળ આવ્યું, દ્રષ્ટિમાં બળ આવ્યું કે હું તો સામાન્ય છું. હવે જે સામાન્ય છું એમ શ્રદ્ધામાં આવ્યું તો જ્ઞાનમાં પણ હું સામાન્ય છું એમ આવ્યું, જ્ઞાનની પર્યાયમાં પણ હું સામાન્ય છું એમ આવ્યું. હવે એ જે જ્ઞાનની પર્યાયમાં એમ આવ્યું, પણ જ્ઞાનની પર્યાયમાં હારે હારે એમ આવ્યું કે સામાન્ય જણાય છે, વિશેષ જણાતું નથી. જેમ દ્રષ્ટિના વિષયમાં મારામાં પર્યાય નથી એવું સામાન્ય છું, વિશેષ નથી એવું સામાન્ય છું, જ્ઞાનની પર્યાયમાં વિશેષને હું જાણતો નથી સામાન્યને જાણું છું, એ બે ભાવ ભેગા થાય ત્યારે અનુભૂતિ થઈ જાય. એ જ્યારે અનુભવ થાય ત્યારે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા તો આવ્યો અભેદ, એ અભેદ જે જ્ઞાનમાં જણાયો ઉપાદેય પણ એક નહીં થયું, ઉપાદેય પણ એક નહીં થયું, એનું નામ નિશ્ચય નહીં છે. અને એ વખતે જે આનંદ આવ્યો એને જે જ્ઞાન જાણે છે તે વ્યવહાર નહીં છે. ભેદને જાણનારી વ્યવહાર નહીં, અભેદને જાણનારી નિશ્ચય નહીં. એ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં, આ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં. અભેદને જાણે જાણ્યું, ભેદને જાણ્યું અને ભેદાભેદને જાણ્યું એને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમય એક, સમય એક, એક જ્ઞાનની પર્યાય ને નામ ત્રણ. ત્રણેય જાણી લઈએ સામર્થ્ય, એવું સામર્થ્ય અતિન્દ્રિય જ્ઞાનનું, ઇન્દ્રિય જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાનનું આત્મસન્મુખ થયેલું શુદ્ધ જ્ઞાન જે છે, અનુભવ જ્ઞાન છે, એમાં એવું સામર્થ્ય છે. એ વિષય કાલે ચાલ્યો હતો, હવે આજે ફરીથી એ વિષય આવ્યો. કાલે એક એમાં તર્ક કર્યો કે હવે માની લો કે એક સમયમાં નથી, સમજવા માટે પહેલી વાત સિદ્ધ કરવા માટે કે ભાઈ પહેલા સમયે અભેદ જણાય, બીજા સમયે આનંદ જણાય અને ત્રીજા સમયે બેયને જાણે દ્રવ્ય પર્યાયને, એમ ત્રણ સમય લાગે તો અનુભવ ન હોય. નિયમથી અફર થયા પછી સવિકલ્પ દશામાં આવી અને પ્રમાણપૂર્વક નહીંની વાત કરે, કેમ કે પ્રમાણ જ્ઞાન તો દ્રવ્ય પર્યાયનું થઈ ગયું એને સાધકને, પછી મુખ્ય ગૌણ કરીને વાત કરે, આ હે છે, આ ઉપાદેય છે, આને પ્રતીતિ કહેવાય, આને આનંદ કહેવાય, આને શુદ્ધ જ્ઞાન કહેવાય, એમ બધા ભેદ પ્રભેદથી બીજાઓને સમજાવે. ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં થાય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય, એકનું ધ્યેય થાય ને જ્ઞેય ન થાય તો અનુભવ નથી, અને એકલા જ્ઞેયનો પક્ષ રહી જાય તો અનુભવ ન થાય. હવે ધ્યેય શું ને જ્ઞેય શું? ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, ધ્યેય તો ધ્રુવ પરમાત્મા, અને જ્ઞેય શું કે ઉત્પાદય સહિતનું ધ્રુવ આખો પદાર્થ, એનું નામ જ્ઞેય. એક સત્તાપણે પણ જાણે છે ને ત્રણ સત્તાપણે જ્ઞાન જાણે છે, એક ને એક વસ્તુને ત્રણ સત્તાપણપણે જાણે અને એ જ વસ્તુને એક સત્તાપણપણે જાણે, એવું જ્ઞાનનું સામર્થ્ય. સમય એક, આટલું બધું ત્રણેયને જાણી લઈએ. જો અભેદને જાણે ને ભેદને ન જાણે તો કોકને પૂછવું પડે કે આનંદ આવ્યો કે નહીં, અને એ બેયને ન જાણે તો પ્રમાણ જ્ઞાન નથી, તો ખોટું છે, જ્ઞાન સમ્યક નથી. હોય જ સમ્યક એકાંત પૂર્વક અને એકાંતનું જ્ઞાન એક સમયમાં થાય. એક જ અભ્યાસ કરવો કે સામાન્ય જણાય છે ને વિશેષ જણાતું નથી, વિશેષ મારાથી ભિન્ન છે તેથી એનું કરતા નથી અને વિશેષ જણાતું નથી સામાન્ય જણાય છે, આમાં બધું કાર્ય સિદ્ધ થઈ જશે. રમણીકભાઈ બધા એક વાત પકડી લ્યો કે હું જાણનાર છું, કરનાર નથી, બસ પછી કોનો કરનાર છું ને કોનો કરનાર નથી વિભાગ ક્યાં રહ્યો? કરનાર જ નથી ને, હું તો જાણનાર છું ને. જે જાણનાર છે તે કરનાર ન હોય. પ્રગટ કરવા આ બધી વાત ગુરુદેવ કહી ગયા છે અને એનું આખું સંકલન, આખી જિંદગી એક પુસ્તક વાંચવા જેવું છે. આખી જિંદગી, લાઈફ ટાઈમ. અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય એ નામનું પુસ્તક બહાર પડી ગયું છે અને એમાં ગુરુદેવના 320 ગાથા ઉપર 9 વ્યાખ્યાન, પ્રવર્તન સારના 114 ગાથા ઉપર 3 વ્યાખ્યાન, 9 ને 3 12, અને 271ના કળશ ઉપર 1 વ્યાખ્યાન. કળશ ઉપર પેલો 320 ગાથા ધ્યેયની મુખ્યતા, ધ્યેય શું, કોનું ધ્યાન કરવું, ધ્યેય શું, કે શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા કેવો છે કે જેને ધ્યેય કહેવાય એનો વિસ્તાર. પછી ધ્યાન કરતી વખતે કોનું ધ્યાન કરવું અને કોનું ધ્યાન છોડવું, બે વાત લખી. હા, અસિનાથી બને. પર્યાયનું ધ્યાન છોડી દે અને દ્રવ્યનું ધ્યાન કર, બે વાત એમાં લખી. અને જ્યાં ધ્યેયનું ધ્યાન થયું તો ધ્યેય અને ધ્યાનની એકતા થાય છે, એને ધ્યાતા કહેવામાં આવે. જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય, ધ્યાતા ધ્યાનને ધ્યેયની એકતા. એ 271 કળશ ફળ આવ્યું. ધ્યાનનું ફળ ધ્યાતા. એ પુસ્તક તો અમૃત જેવું છે. હમણાં હું ગયો તો જયપુર, જયપુરથી પછી હિંમતનગર ગયો હતો. ત્યાં રમણભાઈ આપણા, જેણે આ પ્રવર્તન રત્નાકર એના 11 ભાગનું સંકલન કરી અને છેલ્લે એ પ્રેસ મેટર તૈયાર કરી અને મોકલે છે, એ છપાય છે. એ પુરુષ રમણભાઈ બાઉભાઈ ફતેપુરવાળાના મામા, એ મળ્યા હતા. એણે એમ કહ્યું કે આ 320 ગાથાનું જે પુસ્તક બહાર પડ્યું છે અમૃત જેવું છે, સર્વોત્કૃષ્ટ છે, બારંગનો સાર છે. એટલી બધી પ્રશંસા કરતા, ધ્યેય ધ્યાન અને ધ્યાતા. કાં તો ધ્યેયમાં ભૂલે છે તો અનુભવ ન થાય, અને કાં ધ્યાનની ભૂલ હોય તો અનુભવ ન થાય, અને ધ્યેય અને ધ્યાનને સર્વથા બિન જાણે તો અનુભવ ન થાય. કથનચિત બેન, કથનચિત બહુ સારું સંકલન. એને એટલું ગુરુદેવે પ્રમોદથી આપી છે વાત, પ્રમોદ થયો, ચિત્તની પ્રસન્નતાથી દેખાય આપણને. એમાં ત્યાં સુધી લખ્યું છે કે ગુરુદેવની સામે તો ઘણા બળવાઓ થયા, આપણે જોયા નજરે ઉહાપો, અને થાય. અજ્ઞાની ઉહાપો ન કરે તો કોણ કરે? એ તો નથી, એને સમજ નથી, સમજ એટલે ઉહાપો કરે. કરુણાને પાત્ર છે એવો ઉહાપો થયો. ઇન્દોરમાં ઠરાવ થયો, ઇન્દોરમાં બધા ભેગા થયા, દિગંબરો, મૂળ દિગંબરો. એણે એવો ઠરાવ કર્યો કે આ ગાંધી સ્વામી એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા નથી, એમ જે બહાર પાડે છે, તો જે એમ માને કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય કરતા નથી એમ જે માને, એ દિગંબર જૈન નથી. એવો ઠરાવ કરી લેતા. એ તો છાપામાં માંચ્યું ગુરુદેવ. પછી આ જે 13 વ્યાખ્યાન, 13 પંક્તિ છે ને આપણે, એટલે 13 વ્યાખ્યાન છે એમાં, કુદરતી આવી ગયા. એમાં ગુરુદેવે એવો ખુલાસો કર્યો, અરે જગતના જીવોને કાંઈ ખબર નથી, કરુણા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતો એમ જે માને, એ દિગંબર જૈન નથી એમ એ લોકો કહે છે. પણ સંતો તો એમ કહે છે કે આત્મા પરને જાણે એમ માને, પરને હું જાણું છું એમ માને, એ દિગંબર જૈન નથી. આ એના પોતાના શબ્દો લખેલા છે, સમજી ગયા? એના જ અને ટેપ ઉપરથી અક્ષર ઉતારે ત્રણ ત્રણ વખત તો ચેકિંગ કરેલું. અનાદિકાળનો બે પ્રકારના પક્ષ છે, એક પરિણામનું હું કરું છું અને એક પરિણામને હું જાણું છું. પરિણામને જાણું છું એટલે લોકાલોકને જાણું છું, પરને જાણું છું. પર્યાય પર છે, અધ્યાત્મમાં પર્યાય છે ને, પર દેવે પરમા, એને હું કરું અને એને હું જાણું છું. એ પક્ષમાં ને પક્ષમાં પર્યાય દ્રષ્ટિ રહી જાય છે અને દ્રેય સ્વભાવ દ્રષ્ટિમાં આવતો. એમાંય પર્યાયનું કરતું તો હજી છૂટે, પણ હું પરને જાણતો નથી ને પરિણામને જાણતો નથી, એ છૂટવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. આ દેખાય છે, ઘડિયાળ ચોખ્ખી જણાય છે, છૂટવું મુશ્કેલ છે. એના બધા ખુલાસા કરી ગયા છે. આ કોઈના ઘરની વાત નથી, સમજી ગયા? ઓમ તો આત્માના ઘરની વાત છે, પણ એ આત્માના ઘરની વાત આત્માનો અનુભવી પુરુષ કહી ગયો છે. આત્માથી જે હોય એનું કામ થઈ ગયું. બીજા શું કરે છે ને શું માને છે મારે કઈ કામ, મારે શું કરવું, અને મારી મતિ ન પહોંચતી હોય તો ગુરુદેવનો આધાર લેવો, ગુરુદેવ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. એટલી વાત નથી, ગુરુદેવ ઉપરથી શ્રદ્ધા ન હોય એની વાત તો સવાલ જ છે. આવો ધડાકો કર્યો, એમ માને કે હું પરને જાણું છું એમ માને છે દિગંબર છે. અને આ એક બોર્ડ છે, અમે એ બોર્ડમાં લખેલું છે ગુરુદેવના શબ્દો કે આ આત્મા ખરેખર પરને જાણતો નથી. તો પરને જાણતો નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? આત્મા આત્માને જાણે છે એ પણ વ્યવહાર છે. જ્ઞાયક તો જ્ઞાયક છે, નિશ્ચય છે, વ્યવહાર સાધ્યની સિદ્ધિ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. હા, મિથ્યા દ્રષ્ટિ. ભેદ પીડો ને એટલો, આત્મા તો લાગે સારું ને, તો એટલો ભેદ ઓળંગી જાય. આત્મા આત્માને જાણે છે એટલો જે ભેદ પડે છે એનું નામ વ્યવહાર છે. એમાં સાધ્યની સિદ્ધિ નથી, એમાં અનુભવ નહીં થાય. એમાં સ્વસામી સંબંધના અંશરૂપ વ્યવહાર, એની સાધ્યની સિદ્ધિ નહીં થાય. એમ આ કુંકુંદ ભગવાન અને અમૃતચંદ્ર આચાર્યના વચનો છે, એના ઉપરનું ગુરુદેવનું વ્યાખ્યાન છે. અને આત્મધર્મમાં આવેલું એ કાલે આ ભાઈ નહોતા, જિયાલાલજી, તો કાલે એનું નામ લઈને મેં કહ્યું, મેં કોઈ એની રૂમમાં આ લખેલું છે કે કોઈ આવે બહારના એને મળવા તો આવે ને, આ તમે ક્યાંથી લખ્યું? કે ભાઈ તો આત્મધર્મમાંથી લખેલું છે, એમાં આત્મધર્મ નંબર પણ લખ્યો છે, તાલ પણ લખી છે કે તમારી પાસે આત્મધર્મ હોય તો લાવો, મારી પાસે નથી. એની પાસે છે ખરું, પણ મારી પાસે નથી તો તમારે શોધી લ્યો, ક્યાંકથી મળશે તમને. સમજી ગયા? કે જીતુભાઈ પાસે હશે એટલે જાય જીતુભાઈ પાસે. અને કે આવું છે કે આત્મધર્મ નંબર આપ્યો કે હા આવ્યો, બોલો. અને આ 11 ભાગમાં તો અમૃત છે, 11 ભાગમાં ઘણી વાતો છે. બરાબર છે, પણ હોય જ નહીં તો, હોય જ નહીં. જે શાસ્ત્રમાં હોય એના ઉપરના વ્યાખ્યાન આપ્યા હોય એમાં હોય જ. આ બધી ગુરુદેવે વાત કરી ગયા છે, કોઈના ઘરની વાત નથી. અને આજે કોઈના ઘરની વાત ચલાવે તો ચાલે નહીં, કોક ચલાવે એ વિચારા શું કરે, તો એની શક્તિ ન હોય તો ભાઈ આ પાડે. બાકી પરીક્ષક હોય કોઈનું એમ માને નહીં. નિર્વિકલ્પ અનુભવ જે છે એ વિકલ્પાતીત વિકલ્પ રહિત જ્ઞાનની અવસ્થા છે. વિકલ્પ રહિત જ્ઞાનની અવસ્થાને નિર્વિકલ્પ ધ્યાન કહેવાય. સમજી ગયા? હવે જે દ્રષ્ટિ જે શ્રદ્ધા છે, શ્રદ્ધા તો નિર્વિકલ્પ પ્રતીતિ રૂપી છે. એમાં સવિકલ્પ ને નિર્વિકલ્પ એમાં કાંઈ નથી. એ તો પ્રતીતિ, જે જ્ઞાને જાણ્યો આત્મા એને પ્રતીતમાં લઈ લીધો કે જે જાણનારો તે જ હું છું. એમ જે જાણનારો તે હું છું એમ જાણ્યું જ્ઞાને, જ્ઞાને જાણ્યું, શ્રદ્ધા તો તૈયાર હતી, પ્રતીતિ થઈ ગઈ. આ હા હા, આજે જાણવામાં આવ્યો તે જ હું છું એમ એક સમયમાં જ્ઞાન અને પ્રતીતિ પ્રગટ થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં. એક સમયમાં એક સાથે, કાળભેદ નથી, સમયભેદ નથી. દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ પડે છે અને જ્ઞાનની પર્યાય દ્રષ્ટિના વિષયને જ્ઞેય બનાવે છે. દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના વિષયને પકડે છે અને એ સમયે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાયક તે હું છું એમ જાણી લઈએ છે. એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાયક છે એ દ્રષ્ટિનો વિષય છે અને શુદ્ધનયનો વિષય પણ જ્ઞાયક જ છે. શુદ્ધ નય એટલે જ્ઞાનની પર્યાય, એનો વિષય પણ જ્ઞાયક અને શ્રદ્ધાનો વિષય પણ જ્ઞાયક. બે નો વિષય એક સમયે એક થાય છે ત્યારે અનુભવ થાય છે અક્રમે. અક્રમ એક સમયમાં, અક્રમે જ્ઞાન નાયકને જાણે છે ત્યારે પ્રતીત કરી દે. જાણેલાનું શ્રદ્ધાન એવો પાઠ છે, જાણેલાનું શ્રદ્ધાન. પેલા સમયે શ્રદ્ધા ને બીજા સમયે જ્ઞાન એમ ન હોય તો પેલા સમયે શ્રદ્ધા થઈ અને જ્ઞાન ન થયું તો એ સમયે જ્ઞાન તો અજ્ઞાન રહી ગયું. તર્ક છે સમજવા માટે, સમજવા માટે તર્ક કરું છું કે શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શન થઈ ગયું, એ સમયે જ્ઞાન તો સમ્યક નથી થયું તો એ સમયે જ્ઞાન અજ્ઞાન રહ્યું. તો જે જ્ઞાન અજ્ઞાન રહીએ તો સમ્યક દર્શન હોય જ નહીં. ખ્યાલ આવ્યો? સમ્યક થવું જોઈએ. એ સમય ક્યારે થાય કે દ્રષ્ટિનો વિષય જે દ્રષ્ટિમાં આવ્યો એ જ જ્ઞાનમાં વિષય આવે ત્યારે સમ્યક થાય. વિષય બેનો એક છે, ઉપાદેય પણ એક સાથે ઉપાદેય જાણવાની વાત મને ગણું છું. એક સમયમાં બે થાય, ધ્યાનમાં ધ્યેય, શ્રદ્ધામાં શ્રદ્ધે, જ્ઞાનમાં જ્ઞેય, સમય એક. સમ્યક દર્શન, ચારિત્રણી, મોક્ષ માર્ગ એક સમયમાં પ્રગટ થાય છે. અક્રમે ત્રણ પર્યાય, અક્રમે દ્રવ્યનું અવલંબન લઈએ છીએ. પર્યાય ત્રણેય પર્યાય સંપીને દ્રવ્યનું અવલંબન લઈએ છીએ. ત્રણેય પર્યાય સંપીને દ્રવ્યનું અવલંબન લઈ લઈએ છીએ. બોલો, એવો યોગ થઈ જાય છે. હા, ચારિત્રની વાત, ચારિત્રની પર્યાય પણ એનું જ અવલંબન એ સમય લે છે અક્રમે. અક્રમ ત્રણેય પર્યાય સંપીને, હા હા હા, નાયકને ભેટી જાય છે. સ્વરૂપાચરણ ચારિત્રની વાત છે. સ્વરૂપાચરણ ચારિત્ર જ્ઞાન દર્શનની સાથે ચારિત્ર હોય જ. લીનતા, લીનતા અંશે, પૂરું ચારિત્ર નહીં, અંશે. પૂરું ચારિત્ર યથા કે ચારિત્ર પછી એમાં ક્રમ પડે. શુદ્ધ નહી, હા, શુદ્ધ નહી કા વિષય ચલતા હૈ, યાની શુદ્ધ નહી કા વિષય જો ઉપાદે હૈ વો ચલતા હૈ. શુદ્ધ નહી ભૂતાર્થ છે, યાને શુદ્ધ નહી કા જો વિષય હૈ ઉસકા અવલંબન લેને સે શુદ્ધ નહી. જ્ઞાન કા વિષય એટલે જ્ઞાનની પર્યાયનો જે ભેદને વિષય કરે ને પ્રમાણને વિષય કરે એવું જ્ઞાન ન લેવું, એ નહીં લેના. શુદ્ધ નહીં મેં એક શુદ્ધાત્મા જ ઉપાદે છે એમ લેવું, એમ ઓલું જાણવાની વિવક્ષા નહીં, ઉપાદેની વિવક્ષા લેવી. સ્વભાવ તરફ જે પરિણતિ વળે ત્યારે સ્વભાવના દર્શન થાય. તમે મારા સામે જોતા હો, ધીરુભાઈ તમને જણાય ન જણાય, તો ધીરુભાઈ ને જાણવા હોય તો તમારે ઉપયોગ ફેરવો પડશે. એમ પરતરફ ઉપયોગ છે, તમારે ભગવાનના દર્શન કરવા તમારા આત્માના, તો તમારે પરને જાણવું બંધ કરવું પડશે. કેમ કે પરને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે, સ્વને જાણનારું અતિન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાનમાં ધ્યાત્યાંતર છે, મોટો ફેર છે. આખો વિષય ફરે છે, બિલકુલ વિષય ફેર છે, આકાશ પાતાળનો ફેર છે. આકાશ પાતાળ અનંતકાળથી આ ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસ્તુત કરે છે, સ્વને તિરુભૂત કરે છે. ખલાસ, અજ્ઞાન છે. જે જ્ઞાનમાં આત્મા ન જણાય એ જ્ઞાનનું નામ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. બાકી જાણનારને પકડી રાખો અને કરવાનો કાંટો કાઢી નાખો. આત્મામાં કરવું આત્માના સ્વભાવમાં નથી. જાણવું 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 એટલું છે. બરોબર, જેમ કે આત્મા જ્ઞાતા છે, કરતા નથી, જ્ઞાતા છે. વારંવાર કરતા બુદ્ધિ નો છે ને, એટલે અકર્તા એવો જ્ઞાતા જ્ઞાને જ્ઞાને આ પર્યાય ઉપર પડી. ના ના ના, વારંવાર ખરેખર તો પ્રત્યેક જીવને પોતાનો નાયક આત્મા જણાઈ ગયો. બાળકો પાસે સ્વીકાર કરે એટલી વાત છે. નથી ફેરો, ફેરો તો આ ન હોત. યથાર્થ નિર્ણય પણ નથી ને અનુભવ પણ નથી, બેમાંથી કાંઈ નથી. ઉપર ઉપરથી નિર્ણય કર્યો હોય, અંદરથી નહીં, કાં બીજાને કેવાથી નિર્ણય કર્યો છે, અંદરથી નથી આવ્યો. એ પરાશ્રિત નિર્ણય છે. એ નિર્ણય આવે છે ત્યારે શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે હું આવો છું એમ નથી આવતો. ગુરુએ કહ્યું છે માટે હું આવો છું એમ નથી આવતો. એ નિર્ણયની જાત જ જુદી છે. સ્વાશ્રિત નિર્ણય છે. સ્વાશ્રિત અનુભવ થાય એમ નિર્ણય પણ સ્વાશ્રિત થાય છે. મને ગુરુએ કહ્યું છે માટે હું અકર્તા છું એમ નથી. સાંભળીને અકર્તા છું એમ નથી. અંદરથી આવવું જોઈએ, અંદરથી, પોતાથી, અપની કમાય, યોગ્યતા. બસ પછી આવી જાય, ઓહો આ તો શ્રી ગુરુએ કહ્યું તું મને, એવું આવ્યું, એવો આત્મા જાણવામાં આવ્યો મને, એમ એને થવું. બુજભાઈ પોતાથી થવું, અહીંથી આવ્યા પછી મેળવવું, વાથી નહીં લેવું. પછી એને તો તથ્ય આવે ને, પછી જ્ઞાનીનું વચન એને મળી જાય. જાણનાર છું કેવળ, કરનાર નથી. તીર્થંકર ભગવાને કહ્યું માટે નહીં, હું તો મારાથી જાણનાર છું, મારો સ્વભાવ જ જાણનાર છે. મેં તમને કહ્યું જાણનારને પકડી ગયો, હું કરતા છું એ કહેવા. પછી જાણનાર જ જણાય છે, પર જણાતું નથી. આ બે સ્ટેજ છે બસ, બેમાં અનુભવ થાય છે, જાદુ કાંઈ નથી. નિર્ણય પણ આમાં, અનુભવ પણ આમાં. એટલો નિર્ણય આવી જાય. ભાઈ આત્મા ની સન્મુખ થઈને નિર્ણય કરે છે ત્યારે દેવગુરુ શાસ્ત્ર યાદ જ નથી. શ્રી ગુરુએ કહ્યું માટે હું આવો છું એમ નહીં, હું તો મારા સ્વભાવથી આવું. પછી ગુરુદેવે કહ્યું છે મને, વાહ મને જેવો ભાવ આવ્યો એવો જ ગુરુદેવે કહેલું છે. આ તો ઓહો, આ તો મેળ ખાઈ ગયો. અનુભવ પણ સ્વાશ્રિત, નિર્ણય પણ સ્વાશ્રિત. પર તરફનું લક્ષણ છૂટી જાય અને એના ગોલનમાં જેવો આત્મા છે તેવો આવી ગયો. એકમાં નિર્વિકલ્પ સંવેદન છે અનુભવમાં, આમાં સવિકલ્પ સંવેદન. જેવો આત્મા છે એવો પરોક્ષ ખ્યાલમાં આવે છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે. જયસેન આચાર્ય ભગવાને પ્રવર્તન સારની 80 નંબરની ગાથામાં આ વાત લખી છે. હા બધું છે શાસ્ત્રમાં. હા તો કોઈ ના પાડે છે વાંચવા? એકમાં બસ, પછી એક બાકી એ છે ખાલી કે પરને જાણતો નથી પણ જાણનાર જણાય છે બસ. એકલો જ્ઞાયક જ જણાય છે, બીજું કઈ જણાતું જ નથી. તેમાં અનુભવ થાય. અગિયાર ભાગ છે એ વાંચવા જેવા છે. બાલ ગોપાલ સૌને જણાય છે. જો જણાતો ન હોય તો પછી જણાય જ નહીં. તો ન હોય તો જણાય જ નહીં, જણાય છે માટે જણાઈ જાય છે. જણાય છે માટે જણાઈ જાય છે. એને વિશ્વાસ કરવો જોઈએ, એને વિશ્વાસમાં લેવો જોઈએ કે મને જણાય છે.
I didn't know what's on the upper.
નિર્ણય થવો જોઈએ. બાળગોપાલ સૌને જણાય છે એમ લખ્યું, ગુરુદેવે કહ્યું, પછી શું? પછી એના ઉપર વ્યવહાર શ્રદ્ધા રાખવી જોઈએ. વ્યવહાર શ્રદ્ધા પછી નિશ્ચિત શ્રદ્ધા. હા, એ મારી દોષ છે, મારો દોષ છે, મારો હું સ્વીકાર નથી કરતો. એના માટે ધર્મનિકભાઈ, આપણે ઘણા વખતે મળ્યા સોનગઢમાં, તમે બહુ ટ્રાય કરી, મને બધી ખબર છે, સમજી ગયા? મને ત્યાં જ રાખવાની કાયમ માટેની તમે તમારી પ્રપોઝલ હતી, બધી હતી વાત, સમજી ગયા? બધી ખ્યાલ છે. પછી આ બાબતમાં જ્ઞાનીઓ એમ કહે છે કે તને વિશ્વાસ નથી આવતો, બાકી ખરેખર તો તને જણાઈ ગયો છે. આ બાબતમાં એક દાખલો આપે છે કે જેમ પ્રકાશક પ્રકાશક છે ને, દીપક છે પ્રકાશક, અને એની અવસ્થા છે પ્રકાશો, અને ઘડો જણાય છે પ્રકાશ્યો. ત્રણ ચીજ થઈ, પ્રકાશક, દીપક, દ્રવ્ય, અને એની અવસ્થામાં પ્રકાશ પ્રગટ થાય છે, અને એમાં ઘડો આદિ બહારના પદાર્થો પ્રકાશ્યો જણાય છે. તો એમાં એમ કહ્યું કે જે પ્રકાશથી અભિન્ન છે દીપક, એ તને જણાતો નથી, અને પ્રકાશથી ભિન્ન જે ઘડો છે એ તને જણાય. અમને તો આશ્ચર્ય થાય છે. ભિન્ન છે નહીં, ભિન્ન અભિન્ન ઉપર આધાર છે. પ્રકાશથી જે ભિન્ન છે એ તને જણાય છે, અને કથનચિત અભિન્ન છે એ તને નથી જણાતો દીવો. અમને તો આશ્ચર્ય થાય. એમ જ્ઞાયક છે ને, જ્ઞાયક જ્ઞાયક એની વર્તમાન અવસ્થામાં જ્ઞાન થાય છે, જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનમાં જ્ઞેયો ભિન્ન છે એ જણાય છે. તને ભિન્ન છે એ જણાય છે, અને જ્ઞાનની પ્રેમમાં જ્ઞાયક અભિન્ન છે એ નથી જણાતો. અમને તો આશ્ચર્ય થાય એમ કહ્યું. એટલે કહે છે કે તને જણાઈ રહ્યો છે, તું સ્વીકાર નથી કરતો, વિશ્વાસ નથી તને આવતો જ્ઞાનીના વચનો પર. તો એમ તર્ક કરે કોઈ કે જો જણાય છે તો અનુભવ હોવો જોઈએ. પણ જણાય તો રહ્યો છે, પણ તું એને ક્યાં જાણસ? તું તો આને જાણસ, આ જણાય છે, આ જણાય છે, તો જણાઈ જાય. જણાય ત્યારે અનુભવમાં આવે ને આનંદ, બાકી જાણેની તો અનુભવ ક્યાંથી? આને જાણો છો, આને જાણો છો, માં અનુભવ ક્યાંથી થાય? આનંદ ક્યાંથી આવે? પરનું કરવું ને પરનું જાણવું, આ બે શલ્ય છે. કરવા માટે છૂટ્યો તો જાણવા મારો કામ. આ આંખે પ્રત્યક્ષ ઘડિયાળ જણાય છે, પાંચમાં પાંચ મિનિટ છે. નાની કે તારું જ્ઞાન જણાય છે, ઘડિયાળ નથી જણાતું. પછી કહ્યું તું જાણનાર છો, કરનાર નથી, તો ક્યાં રોકાઈ ગયો? પણ જાણવામાં રોકાઈ ગયો. તેર વ્યાખ્યાન બહાર પડ્યું છે, એ તમારી પાસે પુસ્તક નહીં હોય? અધ્યાત્મ પ્રવર્તન રત્નત્રય એક નામનું પુસ્તક છે. હા તો તમે ઉઠો તો યાદ કરજો, હું આપું છું. હવે બે કોપી પડી છે બસ, બાકી તો મળતા નથી, ખલાસ થઈ ગયા, તમારા નસીબે રહી ગયું છે તો આપી. પણ શરત એ છે કે વાંચવાનું છે તમારે, વાંચન કરવા માટે આપું છું, કબાટમાં રાખવા માટે નથી. પછી એક જ વખત વાંચવા માટે નથી, અવારનવાર વાંચજો એ મારી ભલામણ. પણ એક વખત તો વાંચજો, પછી તમને રસ આવે તો વાંચ્યા કરજો. વાંચજો એમ નહીં, વાંચ્યા કરજો. જિંદગી આખી એવું પુસ્તક છે. આખો બારમો સાર ગુરુદેવના વ્યાખ્યાનમાં આવી ગયો છે. એક મિનિટ બાકી છે, જો પાંચ મિનિટ. બાબુભાઈ જવેરી પડે એમ છીએ, ઘડિયાળ બંધ કરી દો. બોલવામાં થાક લાગે એટલે ટાઈમ ચેક કરાવે. સાંભળવું થોડું, વાંચવું થોડું, પણ નિર્ણય કરવો. જાજુ વાંચીને જાજુ સાંભળીને જો નિર્ણય ન કરે તો બેકાર, તો એનો કઈ અર્થ નથી. પછી નિર્ણય થઈ ગયા પછી પ્રયોગ કરવો, નિર્ણય થઈ જાય પછી પ્રયોગ કરવો બસ. ગુરુદેવ ખુલાસો બહુ કરી ગયા, ઘણો ખુલાસો કરી ગયા. આ પુસ્તક છે ને એમાં તમને શું કહું, તૃપ્ત તૃપ્ત થઈ જશે. શું કહ્યું? તૃપ્ત તૃપ્ત થઈ જશે, બધું મળી ગયું એમ તમને લાગશે. તમને એમ લાગશે કે જે કઈ મારે જોતું હતું એ તો બધું આમાં છે, એમ તમને લાગશે. એટલું ગુરુદેવ સ્પષ્ટ કરી દે તમારું સ્વરૂપ, તમારા સ્વરૂપને કહે છે. એવું પુસ્તક છે, મને તો બહુ પ્રિય છે. હું તો ભલામણ કરું છું બધાને. પેલા 11 ભાગનું દોહન એમાં આવી ગયું. 11 ભાગ વાંચવા જેવા જ છે, પણ ટાઈમ ન મળે તો આ વાંચવું. પછી 11 ભાગ તો ચાલુ રાખવા જ, વાંચવા બંધ નહીં કરવાનું. થઈ ગયો, બોલો. પરોપકારી